عجل فرجه.
أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيبنا ونبينا والشفيعين المذنبين ورحمة للعالمين وأبو القاسم محمد.
اللهم صل على
محمد وآل محمد وعجل فرجه. بسم الله الرحمن الرحيم. صلى الله عليك يا عبد الله، صلى الله عليك يا ابن رسول الله، صلى الله عليك يا ابن فاطمة الزهراء. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. بسم الله الرحمن الرحيم. الف لام ميم. ذلك الكتاب لا ريب فيه هدى للمتقين الذين يؤمنون بالغيب ويقيمون الصلاة ومما رزقناهم ينفقون. صلاة محمد.
આપણે જ્ઞાન હાસિલ કરવાની કોશિશ કરી રહ્યા છે. અમુક આયતોના ફાયદા એનો આપણી જિંદગીમાં આપણે કેવી રીતે એને વાપરીને આપણી જિંદગીને આસાન બનાવી શકીએ. આજે કુરાન મજીદની સૂરે આલે ઇમરાનની આયત નંબર 18 અને આયત નંબર 19 આ બેની થોડી ફઝીલત આપણે જોશું, એનો તરજમો પણ જોશું ઇન્શાલ્લાહ. અને આ આયત નંબર 18 અને 19 જે કદાચ મારા વડીલો પડતા હશે. કઈ આયત છે આ? તમે મજમુ વાપરો છો? મજમુ ગુજરાતીઓ મજમુ વાંચે છે. હા હા, તો જ્યારે મજમુઆની અંદર આયતલ કુરસી છે, આયતલ કુરસી પછી આ આયત છે. بسم الله الرحمن الرحيم. شهد الله انه لا اله الا هو والملائكه واولو العلم قائما بالقسط لا اله الا هو العزيز الحكيم. ان دين عند الله الاسلام وما اختلف الذين اوتوا الكتاب الا من بعد ما جاءهم العلم بغيا بينهم ومن يكفر بايات الله فان الله سريع الحساب. મારવડીલો ને આવડે છે બરાબર, કારણ કે લોકો પડે છે, પણ એ લોકો તો પડે છે અલ્હમ્દુલિલ્લાહ. હવે નવી જનરેશન પણ થોડી અવેર થઈ જાય કે આ બે આયત સૂરે આલે ઇમરાનની જે બે આયત છે 18 અને 19 એટલી બધી ફઝીલત છે. આની પહેલા આપણે ફઝીલત જોઈ લઈએ, એનો શાને નઝુલ જોઈ લઈએ, પછી આપણે એનો તરજમો પણ જોશું. એટલો ખૂબસૂરત છે એનો તરજમો, અને ઇન્શાલ્લાહ આપણે તરજમો જોશું તો આપણા મગજમાં પણ એ તરજમો બેસી જશે. બહુ આસાન તરજમો છે એનો. પહેલા આપણે જોઈએ કે આયતની શાને નુઝુલ શું છે. શાને નુઝુલ એટલે કે આ આયત આવી ક્યારે, રસૂલલ્લાહ પર ખુદાએ ક્યારે મોકલી આ આયતને. તો અલ્લાહના રસૂલના જમાનામાં બે યહૂદી આલિમો, યહૂદીઓના આલિમો મદીના આવે. જ્યારે લોકો મદીના આવે છે તો લોકો જોવે છે કે અમારી તૌરેતની અંદર જે આખરી નબીના શહેરની નિશાનીઓ વર્ણવવામાં આવી છે એ તો બિલકુલ મદીના જેવી છે. પછી શહેરમાં દાખલ થાય છે, બોલતા બોલતા ખબર પડે છે કે અહીંયા તો એક મોહમ્મદ નામના શખ્સ છે કે જે પોતાને અલ્લાહના રસૂલ બતાવે છે. બંને યહૂદીઓના આલિમ જે છે રસૂલલ્લાહ પાસે આવે છે. અલ્લાહના રસૂલ કહે છે કે તમે કોણ છો, કે તમે રસૂલ છો અલ્લાહના. અમને ફક્ત એક સવાલ પૂછો છે, જો તમે અમારા સવાલનો જવાબ આપી દેશો તો અમે ઈમાન લઈ આવશું, અમે ઇસ્લામ કબૂલ કરી લઈશું. રસૂલલ્લાહે કીધું કે પૂછો શું પૂછવું છે. ત્યારે બંને યહૂદીઓના આલિમ રસૂલલ્લાહને પૂછે છે કે યાર એ મોહમ્મદ, અમને એ બતાવો કે તમારી કિતાબ કુરાનમાં સૌથી મોટી શહાદત, શહાદત એટલે કે ગવાહી, શહાદત નો અર્થ શું છે? ગવાહી છે, એક અર્થ એનો. સૌથી મોટી શહાદત કઈ છે? સૌથી મોટી ગવાહી કઈ છે? ઈ જ વખતે જનાબે જિબ્રાઈલ નાઝિલ થયા અને શહીદ અલ્લાહની આયત જે છે રસૂલ અલ્લાહ પર લઈને આવ્યા. આલે ઇબ્રાહીમની આયત નંબર 18 કે યા રસૂલ અલ્લાહ આ લોકોને કહી દો શહીદ અલ્લાહુ અન્નહુ લા ઇલાહા ઇલ્લા હુ. બસ આયનો શાન નઝુલ છે, બસ આયત ઉતરી. રસૂલ અલ્લાહ યહૂદી આલિમોને શહીદ અલ્લાહની આયત પઢીને સંભળાવી. જેવો એ લોકો સાંભળ્યો આ શહાદત ને આ ગવાહી ને, તરત જ એ લોકો ઇસ્લામ ને કબૂલ કરી લે છે, બંને યહૂદી આલિમ મુસલમાન બની જાય છે આ આયત ના કારણે. હવે આયત ની ફઝીલત આપણે જાણી લઈએ. આ તો શાન નઝુલ હતો, આની ફઝીલત આપણે જાણી લઈએ કે અગર કોઈ શખ્સ પોતાની નમાઝો ની બાદ તાકીબાત માં શહીદ અલ્લાહ ની આયત પડે. કાલે મેં કીધું તું કે નમાઝ બાદ આયતલ કુરસી પડવાની તાકીબાત માં, કાયમી મજલિસ માં આયતલ કુરસી ની વાત થઈ. આજે આયતલ કુરસી પછી શહીદ અલ્લાહ ની આયત પડવાની, એની ફઝીલત શું છે? ખુદાવંદે આલમ જ્યારે એક ઇન્સાન પોતાની નમાઝ બાદ શહીદ અલ્લાહ ની આયત તાકીબાત માં પડે છે, ખુદાવંદે આલમ એની 70 હાજતો ને પૂરી કરે છે, એના ગુનાહ માફ કરે છે. ખુદા આપણા ગુનાહ માફ થાય છે, આપણી 70 હાજતો પૂરી થાય છે. તો કોશિશ કરી આપણે કે આપણી નમાઝમાં, નમાઝ બાદ તાકીબાતમાં આયતલ કુરસી ની સાથે સાથે શહીદ અલ્લાહની આ બંને આયત જે છે આયત નંબર 18 અને 19 આલે ઇમરાની એને પઢીએ. અને જો કોઈ શખ્સ રાતના સૂતી વખતે આલે ઇમરાની આયત નંબર 18 અને 19 પઢીને સૂસે તો પરવરદિગારે આલમ એના ગુનાહોને માફ કરશે. કેવી રીતે? કે એના માટે 70,000 ફરિશ્તાઓ પેદા કરશે ખુદા. જે આલે ઇમરાની 18 અને 19 ની આયત પઢીને સૂસે ખુદા એના માટે 70,000 ફરિશ્તા પેદા કરશે. અને એ ફરિશ્તાઓ એના માટે કયામત સુધી મગફિરતની દુઆ કરશે. હવે તમે વિચારો, દરરોજ રાત્રે અગર કોઈ આ આદત બનાવી લે સૂતા પહેલા આ બે આયતોને પઢીને સુવાની, તો હર રાત એના માટે 70,000 ફરિશ્તાઓ પેદા કરવામાં આવશે. અને 70,000 ફરિશ્તા શું કરશે? એના માટે ઇસ્તગફાર કરશે. કેટલું મોટું અલ્લાહ મહેરબાન છે. ખુદા ચાહે છે કે મારો બંદો જે છે એ બક્ષાઈ જાય. તો ઇન્શાલ્લાહ મારા વડીલો તો પડે જ છે આયત ને, એ લોકોને તો લગભગ મોડે જેવી હશે. પણ જવાનો માટે ખાસ કહું છું કે આદત પડી લો. આપણા તો મોબાઈલ ની અંદર છે ફેસિલિટી, પહેલાનો જમાનો તો એટલો ટફ હતો, તે છતાં આ લોકો પડતા હતા. આપણે તો આપણા પાસે મોબાઈલ હોય, આપણે નમાઝ બાદ આલે ઇમરાન સૂરો નીકાળી એની 18 અને 19 આયત દરરોજ પડશું. હું કહું છું તમે 10 દિવસ, 12 દિવસ, 15 દિવસ પડશું, તમે મોડે યાદ થઈ જશે ઇન્શાલ્લાહ. આયતલ કુરસી તો બધાને આવડે જ છે. આયતલ કુરસી ની બાદ આ બે આયત પણ આપણે આપણા તાકીબાત ની અંદર શામિલ કરી લઈએ. તાકીબાત માં પડશું તો રાત્રે સુધી વખતે ઇન્શાલ્લાહ આપણને યાદ આવી જશે. હવે આનો તરજમો આપણે જોઈએ, બહુ આસાન છે. શહેદલ્લાહ, શહેદલ્લાહ એટલે શું? અલ્લાહ ગવાહી આપે છે. એક છે અશહદુ અલ્લાહ ઇલાહ, આપણે અમુક જગ્યાએ કહે છે અશહદુ અલ્લાહ ઇલાહ ઇલ્લા, આપણે તશહુદમાં પડી છે અશહદુ અલ્લાહ ઇલાહ ઇલ્લા, એનો મતલબ છે કે હું ગવાહી આપું છું કે ખુદા સિવાય બીજો કોઈ લાયક ઇબાદત નથી. અશહદુ અલ્લાહ ઇલાહ ઇલ્લા નો અર્થ છે અહીંયા જે શહેદલ્લાહ, અલ્લાહ ગવાહી આપ્યો છે. શહેદલ્લાહુ અન્નહુ લા ઇલાહ, અલ્લાહ ગવાહી આપેલો છે કે એના સિવાય બીજો કોઈ લાયક ઇબાદત નથી. વલ મલાઇકતુ વ ઉલુલ ઇલ્મ કાયમા બિલ ક્વિસ્ત, પછી આગળની જે આયતનો જુમલો છે જે કે પરવરદિગારે આલમ કે જે કોઈ લાયક ઇબાદત નથી એના સિવાય, એ આખી દુનિયાને ઇન્સાફ થી કાયમ કરે છે. પૂરી દુનિયા કેવી રીતે ચાલે છે? ઇન્સાફ થી ચાલે છે. આપણે જોઈએ છે ને બધું ઇન્સાફ, અલ્લાહનો જે નિઝામ છે એમાં ઇન્સાફ છે. દરેકે દરેક જગ્યાએ તમે જો બધી જ વસ્તુમાં ઇન્સાફ છે ખુદાનો. પછી આ આની ગવાહી વલ મલાઇકતુ વ ઉલુલ ઇલ્મ કાયમા બિલ ક્વિસ્ત, દરેક વસ્તુ ઇન્સાફ થી ચાલે છે. આની ગવાહી મલાઇકાઓ આપે છે ને ઇલ્મ વાળાઓ આપી રહ્યા છે. આનો અર્થ છે પહેલી આયત નો, આયત નંબર 18 નો. પછી આયત નંબર 19 જે છે બિલ ક્વિસ્ત લા ઇલાહા ઇલ્લાહુ અઝીમુલ હકીમ, અઝીઝુલ હકીમ એટલે કે અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી તે જબરદસ્ત હિકમત વાળો છે. બહુ મોટો હિંમત વાળો છે પરમેશ્વર આલા. બીજી આય છે ઇન દીન ઇન અલ્લાહ ઇસ્લામ. ઓ આસાન છે આનો અર્થ ઇન દીન ઇન અલ્લાહ ઇસ્લામ, કે બેશક અલ્લાહ પાસે ઇસ્લામ સૌથી પસંદીદા મઝહબ છે. ઇન દીન ઇન અલ્લાહ ઇસ્લામ, અલ્લાહ પાસે કયો મઝહબ પસંદીદા છે? ઇસ્લામ મઝહબ જે છે એ પસંદીદા છે. પછી પરમેશ્વર આલા કહે છે વમખતલફ અલ્લદીન ઉતુલ કિતાબ, અને જેમણે કિતાબ આપવામાં આવી તોરેત જે લોકોને મળી, ઇન્જીલ જેને મળી, તેમણે આ પસંદ કરાયેલા દીનમાં મતભેદ કર્યો નહીં. આપણો જે દીન છે એમાં એ લોકોએ મતભેદ ન કર્યો. પછી છે ઇલ્લા મિન બાદેમા જા અહુમુલ ઇલ્મ બાગિયન બૈનહુમ વમા યકફુર બી આયાતિલ્લાહ. પરમેશ્વર આલા કહે છે અને એ લોકો આ બધું કેમ કર્યું? હસદ ના બેશક બહુ ઝડપી લોકો હિસાબ લેવા માંગે છે. તો ખુલાસા કે છે કે એ લોકોનો હિસાબ પણ બહુ જલ્દી થશે કે જે કુરાન મજીદની આયતોનો ઇનકાર કરે છે. તો આ એનો તર્જુમો છે. ઇશાલા થોડો થોડો તો મગજમાં રહી ગયો છે, ભલે આપણે એકદમ તો બધું યાદ ના રહી જાય, પણ થોડું ઘણું આપણા મગજમાં રહી ગયું છે. ઇશાલા જ્યારે પડશું તો આપણે એ તર્જુમાને પણ સાથે સાથે પડીએ, મગજમાં દોહરાવીએ, તો ઇશાલા આપણે પડવામાં પણ લુત્ફ આવશે, મજા આવશે. એક આવશે બદલ સલવાર આપણે કુરાન ઉપર હાસિલ કરતા રહીએ, તાકે આપણે અહેલે બૈત અને કુરાન બંનેથી જોડાયેલા રહીએ. રસૂલલ્લાહ એ કીધું હતું કે મારી બાત મારી અહેલે બૈતથી અને કુરાન મજીદ બંનેથી મુતમસ્સિક રહેજો, બંનેથી જોડાયેલા રહેજો. આવો હવે આપણે નસીહત પર આગળ વધી. ગઈકાલે રસૂલલ્લાહની જનાબ સલમાન ફારસીની જે નસીહત હતી સાથ એ પૂરી થઈ ગઈ અલ્હમ્દુલિલ્લાહ. આજે આપણે જનાબ લુકમાનની અમુક નસીહત છે તે મારે તમને કેવી છે. જનાબ લુકમાન જે છે બહુ એના માટે ફેમસ હતું કે બહુ હકીમ હતા. હકીમ એટલે કે હિકમત વાળા હતા. હિકમત શું છે? જો આપણે આપણા શબ્દોમાં સમજવું હોય ને, બહુ વધારે હોશિયાર, વધારે પડતા. ઘણા લોકોને આપણે જોઈએ છીએ આપણી આજુબાજુ કે બહુ હોશિયાર હોય, જ્યાં કઈ થાય લોકો કઈ કીધા પહેલા સમજી જાય બધું જ. તો જનાબ લુકમાન જે છે એ હકીમ હતા, એના પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલેક્ટ હતું, બહુ વધારે પડતું શાર્પ હતું એમનું મગજ. એના બહુ બધા કારણ છે, એમને પોતે બયાન કર્યા છે કારણોને, પણ હું કારણ નહીં બયાન કરું કેમકે સમય નથી રહેતો. પછી તો જનાબ લુકમાન પોતાના દીકરાને નસીહત કરે છે, ત્રણ વાત કરે છે, બહુ ગૌરથી સાંભળજો, ખાસ કરીને જવાન બચાવવા છે. સૌથી પહેલી નસીહત, જનાબ લુકમાન પોતાના બેટાને કહે છે, બેટા જ્યારે પણ ખાઓ, જે પણ ખાવાનું ખાઓ ને, દુનિયાનું સૌથી સારામાં સારું ખાવાનું ખાજે, બેસ્ટ ખાવાનું ખાજે. બીજું જનાબ લુકમાન કહે છે, દીકરા જ્યારે પણ તું સુવા જાય, સૂએ તો બેસ્ટ જગ્યા પર સૂજે, સારામાં સારી જગ્યા પર સૂજે. પછી જનાબ લુકમાન કહે છે, દીકરા જ્યારે તું ઘર, જે ઘરમાં તું રહે એ સૌથી સારામાં સારું ઘર હોય, સારામાં સારા ઘરમાં રહે છે. ત્રણ વસ્તુ કીધી, સારામાં સારું ખાવાનું ખાજે, સારામાં સારી જગ્યા પર સૂજે, અને સારામાં સારા ઘરમાં રહે છે. હવે એમનો દીકરો કહે છે જનાબ લુકમાન ને, કે બાબા આપણે તો એટલા પૈસા વાળા નથી, અમારા પાસે બહુ પૈસો નથી કે હું બેસ્ટ ખાવાનું ખાઉં, સારામાં સારી જગ્યાએ સૂ, સારામાં સારા ઘરમાં રહું. તો જનાબ લુકમાન પછી સમજાવે છે પોતાના દીકરાને, જનાબ લુકમાન કહે છે, દીકરા સાંભળ, સારામાં સારું ખા, એનો અર્થ એ છે કે દીકરા તને જ્યારે ભૂખ લાગે ને ત્યારે તું ખાવાનું ખાજે. જ્યારે તને ભૂખ લાગશે ને, શિદ્દતની ભૂખ, ત્યારે તું જે ખાવાનું ખાશે એ તારા માટે દુનિયાનું બેસ્ટ ખાવાનું બની જશે. આપણે આજે આપણને નથી સમજ પડતી આની, કેમકે આપણા આપણા ત્યાં આ છે જ નહીં. આજે આપણે આપણું ઓલ ટાઈમ આપણું મોઢું ચાલવું જોઈએ, કંઈનું કંઈ નાખતા હોય આપણે મોઢામાં, આ દેખાયું તો ખાધું, કિચનમાં ગયા તો ખાધું, ટેબલ પાસે આવ્યા તો નાખી દીધું. તો આપણે ખબર નથી કે ભૂખ શું હોય. હા, જ્યારે કોઈ દિવસ એવો હોય તમારી લાઈફમાં કે તમને બહુ ભૂખ લાગી હોય, બહુ ભૂખ લાગી હોય, ક્યારેક થયું હશે એવું પણ, જ્યારે તમને બહુ ભૂખ લાગી હશે ને પછી તમારા સામે જે હશે ને એ તમને બહુ મીઠું લાગશે, બરાબર છે કે નહીં? હા કે ના? હા, આજે આપણે જ્યારે ટેબલ પર બેસીએ છીએ ને તો આપણે શું કહીએ છીએ? હા જી, આ તો નથી ખાવું, મમ્મા આજે આ બનાવ્યું, કેમ આમ બનાવ્યું તમે, આ નથી ભૂખ મને, આવું નથી ખાવું મને, આ કેમ છે ખબર છે? કારણ કે ભૂખ જ નથી હોતી, આપણા પેટ ભૂખ્યા જ નથી રહેતા. આજે દરેક ટાઈમે આપણે કઈ ને કઈ આપણું મોઢું જે છે એ ચાલતું જ હોય છે. પર્સમાં બી કઈ નું કઈ હોય, અહીંયા બી આવ્યા હોય તો આપણે કઈ નાખતા હોઈએ, ઘરમાં બી ચાલન છે, ગાડીમાં હોય મોટરમાં હોય તો પણ આપણે ખાતા હોઈએ, ઘરમાં જ્યાં તમને ખાવાનું કઈ દેખાય તમે તરત જ આપણે મોઢામાં નાખી દેતા હોય, તો આપણને ભૂખનો અહેસાસ જ નથી. આજે જયારે ભૂખનો અહેસાસ નથી હોતો તો પછી આપણને ખાવાનું પણ સારું નથી લાગતું. તો જનાબ લુકમાન પોતાના દીકરાને સમજાવે છે કે બેટા દુનિયાનું સૌથી બેસ્ટ ખાવાનું એ નથી કે મોંઘી મોંઘી વસ્તુ પીઝા ને બર્ગર ને એ બધું નથી કીધું. જનાબ લુકમાન સમજાવે છે કે દુનિયાનું બેસ્ટ ખાવાનું એ છે કે જ્યારે તમને ભૂખ લાગે ને ત્યારે તમે ખાઓ. આપણે બહુ જ આના પર અમલ કરવાની જરૂર છે. આપણી હેલ્થ પણ ખતરામાં છે, તમને ખબર છે? આ વારંવાર જે ખાવું છે ને એનાથી આપણું બોડીનું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને એ પણ ખરાબ થાય છે. એટલીસ્ટ 4 કલાક આપણા બોડીને કોઈ પણ ખાવાનું ડાયજેસ્ટ કરવા માટે લાગે છે. 4 કલાક આપણે 4 કલાક પૂરા જ નથી થવા દેતા. આપણું મોઢું 4 કલાક ના પૂરું થયું ને કંઈ ખાઈ લીધું એટલે પાછું એ ડાયજેસ્ટિવ સિસ્ટમને પાછું પહેલેથી કામ કરવાનું ખબર છે. આપણે જે છે એ રેસ્ટ નથી આપતા. તો મારી મા અને મારી બહેનો, પોતાના જવાન બચ્ચાઓને આપણે બધાને જરૂર છે આ વસ્તુની. આપણા શરીર માટે પણ સારું છે, આપણી ડે ટુ ડે લાઈફ માટે પણ બહુ જરૂરી છે કે આપણે જનાબે લોકમાનની આ નસીહત પર અમલ કરીએ. છે દીકરા, જ્યારે તને ભૂખ લાગે ને ત્યારે ખાવાનું ખાજે. લાગવા તો ભૂખ મોડું આપણે એક વાર ખાઈ લીધું પછી આપણે સ્ટોપ કરી દઈએ, બસ હવે નહીં, હવે આના પછી મારે કઈ નથી ખાવાનું. ઇંતજાર કરીએ બીજા ખાવાના ટાઈમનો. દાખલા તરીકે સવારે ખાધું તો હવે ઇંતજાર કરીએ બપોરના ખાવાના સુધી. જ્યારે ત્યારે ભૂખ લાગશે ને તો બપોરનું ખાવાનું આપણને બહુ મીઠું લાગશે. બપોરે ખાધું હવે રાતના ખાવા સુધી આપણે ઇંતજાર કરીએ તો એ ખાવાનું આપણને કેવું લાગશે? બહુ જ મીઠું લાગશે. જનાબે લુકમાન કે છે દુનિયાનું બહેતરીન ખાવાનું ખાવાના દીકરા. પછી જનાબે લુકમાન કે છે બેટા જ્યારે સૂએ ને તું તો બહેતરીન બિસ્તર પર સુવા સૂજે. જનાબે લુકમાન દીકરા કે બાબા આપણા પાસે એટલા પૈસા નથી કે આપણે બહેતરીન બેડ ખરીદી શકીએ, બહેતરીન કુશન ખરીદી શકીને આપણે સૂઈ શકીએ. ત્યારે જનાબે લુકમાન કે છે બેટા મારો કહેવાનો અર્થ એ છે કે બેટા મહેનત કરી અને જ્યારે તું થાકી જાય ને ત્યારે બિસ્તર પર આવજે. જ્યારે મહેનત કરીને થાકશે અને તું જે બિસ્તર પર જશે ને તો એ ઊંઘ બહુ જ મીઠી ઊંઘ હશે. છે ને જે લોકો થાકે છે અને રાત્રે બિસ્તર પર જાય છે પછી તમને કોઈ યાદ નથી હોતી કયો કુશન છે, કયું બ્લેન્કેટ છે, કેવી જગ્યા છે, કોઈ ફિકર નથી. ઇન્સાને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય છે. આજે આ પણ જેવી છે કે આજની જનરેશનમાં એ થાક શું હોય ખબર નથી. ઊંઘ નથી આવતી રાતના 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી જવાનો ચાલતા હોય ક્યાંથી આવે ઊંઘ? આખો દિવસ થાક નથી લાગ્યો તો ઊંઘ કેવી રીતે આવશે? નાનું લોકમાન કે છે દીકરાને મહેનત કર દીકરા અને પછી સૂજે તો ઈ બિસ્તર જે છે તારા માટે દુનિયાનું બેસ્ટ બિસ્તર બની જશે. પછી જનાબે લુકમાન પોતાના દીકરાને ત્રીજી નસીહત કરે છે બેટા દુનિયાના સૌથી બહેતરીન મકાનમાં રહે છે. બાબા એટલા પૈસા નથી બહેતરીન મકાનમાં રહી શકો. તો જનાબે લુકમાન કહે છે દીકરા મારો કહેવાનો અર્થ એ છે કે તું લોકોના દિલોને પોતાનું ઘર બનાવજે. લોકોના દિલોમાં એટલી મોહબ્બત નાખી દેજે તારી કે તારા માટે લોકોના દિલ મોહબ્બતના કારણે ઘર બની જાય. આજે આપણે જોઈએ છે ને, ઘણાની મોહબ્બત એટલી બધી આપણા દિલમાં હોય, આપણા સાથે ઉઠવા બેસવા વાળા લોકો મોમિનોની, કે એ લોકો હંમેશા હંમેશા આપણા દિલોમાં જગ્યા મેળવે છે. કોઈનો ઇંતકાલ પણ થઈ જાય ને, પણ તો પણ આપણે એ લોકોને ભૂલી શકતા નથી. ઘણા બધા એવા હશે તમારી જમાતમાં પણ અહીંયા, કે જેનો ઇંતકાલ થઈ ગયો છે, પણ એ લોકોનું ઘર હજી પણ તમારા દિલમાં મોજૂદ છે. તમે હજી પણ એ લોકોને યાદ કરો છો. મરી પણ જઈએ ના તો આ લોકો આપણને ભૂલાવી શકે, એટલા સારા અખલાક, એટલી મીઠી જવાની સાથે આપણે જિંદગી જીવી. બસ ઇન્શાલ્લાહ લોકમાન્ય નસીહતો પર આપણે અમલ કરવાની કોશિશ કરશું, તાકી આપણી જિંદગીઓ બહેતરીન બની શકે. અઝીઝાન મોહતરમ, આપણે આપણા ટોપિક પર આગળ વધીએ, કે જેનામાં આપણો ટોપિક છે કે 21મી સદીમાં આપણા ઈમાનની સલામતી માટે શું કરીએ. બે મજલિસ થઈ ચૂકી છે, બે મજલિસમાં આપણે બે વાતો ડિસ્કસ કરી ચૂક્યા છે. આજે આપણે જોઈએ કે જો ઈમાનની સલામતી જોતી હોય ને, આપણું ઈમાન જોતું કે બહુ મજબૂત રહે, આપણે અલ્લાહ પર ભરોસો કરતા શીખી જઈએ. આજની મજલિસ ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશું કે મારા અલ્લાહ પરના તવક્કલમાં વધારો થાય, સાથે સાથે મારી કોશિશ હશે કે તમારા દિલોમાં પણ અલ્લાહ માટેનો જે ભરોસો છે ને એ વધી જાય. જેટલો અલ્લાહ પર ભરોસો હશે આપણને, અલ્લાહ પર જેટલો તવક્કુલ હશે આપણને, ઇન્શાઅલ્લાહ આપણું ઈમાન નહીં લગી શકે. કારણ કે દુનિયા તો છે જ ઇમ્તિહાન વાળી, આપણું ઈમાન ક્યાં લગે છે? ઇમ્તિહાન આવે, તકલીફ આવે, પરેશાનીઓ આવે, ત્યારે આપણું ઈમાન શું થઈ જાય છે? ડગી જાય છે. આપણે બધા જે વસ્તુ મારા સાથે જ આવું કે હર વખતે હું જ, મારા જ દુકાનમાં પ્રોબ્લમ, મારા બચ્ચાઓના બિઝનેસમાં પ્રોબ્લમ, મારા બચ્ચાને જોબ નથી મળી રહી, મારા ઘરમાં પ્રોબ્લમ, પરવર્તિકા કે હર વખતે હું જ હોઉં છું, આ શું છે? આવા વખતે પછી ઈમાન કમઝોર દેખાય છે. આપણને થાય છે કે પરવર્તિકા મારું ઈમાન કમઝોર થઈ ગયું, તારા પર મને ભરોસો નથી રહ્યો હવે. પણ આ કેમ છે? આપણે તો દિલને સમજાવીએ કે ના પરવર્તિકા, મારી જિંદગીમાં જે પણ છે એ બહેતર છે. આ વસ્તુ યાદ રાખી હંમેશા. મોલાય કાયનાત એક બહુ જ સરસ હદીસ તમને સંભળાવવા માંગુ છું, અને તમને તમારાથી એક રિક્વેસ્ટ છે કે બની શકે તો મોલાની આ હદીસને તમારા દિલ પર લખી લેજો, હંમેશા યાદ રાખજો. જો તમને આ હદીસ યાદ રહી ગઈ તો જિંદગીના મોટા મોટા તોફાનોમાં તમે તમારા ઈમાનની સલામતીની સાથે પસાર થઈ જશો. શું કહે છે ઈમામ? ઈમામે અલી ફરમાવે છે કે ખુદા મોમિનની જિંદગીમાં ખેર સિવાય કંઈ જ નથી કરતો. બહુ ગૌર કરજો ઈમામની હદીસ. શું કહે છે મોલા? પરવરદિગાર એક મોમિનની જિંદગીમાં ભલાઈ, ખેર, સારું એના સિવાય કંઈ કરતું જ નથી. હવે આ હદીસ જો આપણે યાદ રહે તો પછી ઇન્શાઅલ્લાહ આપણે મહેસૂસ થઈ જશે કે બિઝનેસમાં લોસ થયો, પરવરદિગારમાં ખેર નથી. મારા દીકરાને આ જોબ ના મળી, ખુદા મારા માટે ખેર હતું. પરવરદિગાર મારા ઘરમાં આ પ્રોબ્લેમ થયો, ખુદા મારા માટે ખેર હતું. ખુદા આત્મા કે છે મોમેન્ટની જિંદગીમાં અલ્લાહ ખેર સિવાય કંઈ જ નથી કરતો. નુકસાન પણ શું છે? આપણા માટે ખેર છે. એક બહુ જ ખૂબસૂરત વાક્યો છે જનાબે મૂસા અલૈહિસ્સલામના જમાનાનો, હું તમને બયાન કરીશ કે જે મોમિન હોય છે ને એની જિંદગીમાં બધું સારું થાય છે. કઈ નુકસાન થયું, કઈ ખોટ આવી, કઈ પ્રોબ્લેમ આવ્યો તો સમજી લેજો કે આ દુનિયા માટે આ સારું હતું, પણ આ જે મને દુઃખ થયું, જે મને તકલીફ થઈ ને આ નુકસાનના કારણે, એનો અજ્ર મારા માટે બાકી રહી ગયો. આખરતમાં ખુદા એનો અજ્ર આપશે, ખેર જ હતું, નુકસાન જે થયું એ ખેર હતું મારા માટે, ભલાઈ હતી, પણ એ ભલાઈ નો પણ આપણને સવાબ મળશે આખરતમાં. જે મને દુઃખ થયું, જે આંખમાં આંસુ આવ્યા, આવી જાય છે ને, આપણે ઇન્સાન છીએ, ક્યારેક તકલીફ આવે તો ઇન્સાન રોઈ દે છે. મારા સાથે આવો, એ જે દુઃખ થયું ને મને, એ મને નુકસાનના કારણે જે દુઃખ લાગ્યું, આંખમાં આંસુ આવ્યા, એનું અજ્ર બાકી રહી ગયું, આખરતમાં અજ્ર છે. જનાબે મૂસા અલૈહિસ્સલામ એક વખત સવારના પોરમાં, વહેલી સવાર હતી, એક દરિયા કિનારે બેઠા હતા, અલ્લાહની કુદરત જોઈ રહ્યા હતા. જનાબે મૂસા અલૈહિસ્સલામ જોવે છે કે એક માછીમાર આવે છે. માછીમાર સમજો છો? ફિશરમેન. હા, ફિશરમેન, જેનો ધંધો હોય ફિશિસ પકડવાનો અને પછી માર્કેટમાં વેચવાનો. જનાબે મૂસા જોવે છે એક ફિશરમેન આવે છે, આવીને અલ્લાહ મને માનવા વાળો ન હતો, કોઈ બીજા આવ્યા, કોઈ બીજા ખુદાની ઈબાદત કરતો હતો. એ આવ્યો દરિયા કિનારે, એને પોતાની ઈબાદત કરી, જે પણ ઈબાદત હતી એની ઈબાદત કરી, એને એક નેટ નીકાળી, એક જાળ નીકાળી, એને દરિયામાં નાખી. જ્યારે દરિયામાં નાખે છે અને પછી જ્યારે ખેંચે છે થોડી વાર પછી, જનાબે મૂસા જોવે છે કે આખી નેટ ફિશથી ભરાઈ ગઈ. દરિયા કિનારે આપણને થાય કે આપણા સાથે પણ આવું થાય છે. આપણે આસપાસ જોઈએ છે કાફિરોને, મુશ્રિકોને, કેટલી આરામ વાળી જિંદગી જીવે છે, રોજી કેટલી બધી, આરામ કેટલો બધો, બધી આશાઈસ લોકો પાસે છે. આપણે જોઈએ છીએ કે ખુદા, હું નમાઝ પઢું છું, નમાઝ શબ પણ પઢું છું, દરેક બિઝનેસ કરતા પહેલા હું બિસ્મિલ્લા કહું છું, હું તારી હુસૈનની અઝાદાર છું. પણ મારા સાથે આવું થાય છે, બિલકુલ આપણી જિંદગીથી આ વાક્ય મેચ કરે છે. જરાબે મૂસા જોવે છે આખી નેટ ખાલી, પૂરી નેટ ખાલી, એક પણ ફિશ ના મળી. જ્યારે ફરીથી કોશિશ કરે છે, ફરી વાર નેટ ખાલી આવી, ત્રીજી વખત જ્યારે એની નેટને પાણીમાં નાખી અને જ્યારે ખેંચે છે, તો જનાબે મૂસા જોવે છે કે એની નેટની અંદર એક માછલી આવી, એક ફિશ. હવે ફિશરમેન અલ્લાહનો શુક્ર અદા કરે છે, એક માછલી લે છે અને પછી ત્યાંથી જતો રહે છે. જનાબે મૂસા ને જ્યારે ઈચ્છા થતી અલ્લાહ સાથે વાતો કરતા હતા. જનાબે મૂસા નીચે કુદરત ઈ બંદો જે તને ખુદા નથી માનતો, જે તને અલ્લાહ નથી માનતો, જે તારા સામે સજદો નથી કરતો, એને આટલી બધી રોજી આપી, અને જે તને ખુદા માને છે, જે તને સજદો કરે છે, મને નબી માને છે, એ માણસને રોજીમાં ફક્ત એક માછલી આપી દે. આ નબી હતા, આ બધી વાતો આપણા માટે હોય, આ તો આપણને સમજાવવા માટે કે આપણા ઈમાનને મજબૂત કરવા માટે, બાકી તો નબી અલ્લાહ છે, એમને ડાઉટ ના હોય અલ્લાહ પર ભરોસા માટે, અલ્લાહના તવક્કલના એના ત્યાં કમી ના હોય, આપણા ઈમાનને મજબૂત કરવા માટે આવા બધા વાક્યા હોય છે. તો જનાબે મૂસા કે વારે પરવરદિગાર ખુદાવંદ આલમની આવાજ આવે છે, મૂસા આસમાન તરફ ઉપાડો નિગાહને. જનાબે મૂસા જોવે છે, ખુદા કહે છે મૂસા આ તરફ જોવો. જનાબે મૂસા જોવે છે, જહન્નમ છે, ભડકતા શોલા છે, આગ છે, દરેક પ્રકારના અઝાબ છે. બધું જ આપી દઉં છું, બધી સગવડ આપી દઉં છું, બધી રોજી આપી દઉં છું, બધું આરામ આપી દઉં છું. અને પછી જ્યારે એ લોકો મારા પાસે પાછા આવે છે, એ લોકો માટે આ અઝાબ તૈયાર છે. મૂસા, હવે મૂસા આ કરો જો. જનાબી મૂસા ડાબી બાજુ જોડ છે, શું જોવે છે? જન્નતના મહેલાત છે, જન્નતના બાગાત છે, નહેરો વહી રહી છે, ફળો લહેરાઈ રહ્યા છે, નેમતોની કમી નથી. જનાબી મૂસા ને પરવરદિગાર આલમ કહે છે, મૂસા જે મને સજદો કરે છે ને, જે મારા બંદાઓ છે, જે મને ખુદા માને છે, જે મારી ઇબાદત કરે છે, દુનિયામાં હું એને તકલીફમાં રાખું છું. પણ મૂસા જ્યારે એ લોકો મારા પાસે આવશે, તે લોકો માટે જન્નત છે, એ લોકો માટે બાગાત છે, એ લોકો માટે મહેલાત છે, એ લોકો માટે તમામ નેમતો હાજર હશે. કેટલો આપણા ઈમાનને મજબૂત કરવા વાળો વાક્ય છે. આપણે પણ આવું વિચારીએ છીએ ને કે બધા આરામથી જીવે છે, તકલીફ મારે છે. એક સાચી વાત તો આપણે આસપાસ આપણને જે જરૂરત હોય, એકદમ સાચી વાત કહું છું તમને, આપણને એમ લાગે છે કે આ બધા જેટલા છે ને મોમીનો, આપણી આસપાસ આપણા પાડોશીઓ, આપણા રિશ્તેદાર બધા ખુશ છે, હું એકલી દુખી છું, આપણને એમ લાગે છે, બરાબર? પણ સાચી વાત એ છે કે આ મુસ્કુરાતા ચહેરા જે તમારા આસપાસ બેઠેલા છે ને, દરેકના દિલમાં દુઃખોના સમંદર ભરેલા છે. મને નથી ખબર તમને શું દુઃખ છે, તમને નથી ખબર મને શું દુઃખ છે. આ તો અલ્લાહે આપણને કીધું છે કે જ્યારે તમે મોમિન સાથે મળો તો મુસ્કુરાતા ચહેરાની સાથે મળો. તો બસ એ ફરજ આપણે અદા કરીએ છીએ અને આપણે મુસ્કુરાતા ચહેરાની સાથે બધાની સામે આવીએ છીએ. પણ આપણે આપણને એમ લાગે છે કે આ તો બધા કેટલા મુસ્કુરાય છે, કેટલા ખુશ છે આ લોકો બધા. હકીકત એ છે કે દરેક મોમિનના દિલમાં દુઃખોનો સમંદર ભરેલો છે. કોઈને ઓલાદની ફિકર છે, કોઈને બિઝનેસની ફિકર છે, કોઈને ઘરની વ્યાધિ છે, કોઈને બધું જ હોય ને, ઓલાદ પણ ડાઈ હોય, બિઝનેસ બી સારું હોય, ઘર બી હોય, તો સેહતનો દુઃખ છે, બીમાર છે બિચારો, પગ નથી ચાલતા, દાંત નથી, પેટમાં પ્રોબ્લેમ્સ, બધું જ હોય તો ઇન્સાન પાસે સેહત નથી. જ્યારે સેહત હતી આપણા પાસે, જવાની હતી, ત્યારે દુઃખો હતા, પૈસા નહોતા, ખાવાનું નહોતું. હવે જયારે ખાવાનું છે, પૈસા છે, તો ખાવા માટે દાંત નથી. જિંદગી રિયાલિટી છે, રિયાલિટી સમજો છો, ફેક્ટ છે આ, હકીકત છે આ. જિંદગીમાં ક્યારે સુખ નથી કોઈ માટે, ખાસ કરીને મોમીઓ માટે. એ વખતે પૈસા નહોતા તો ખાઈ નતા શકતા, આજે પૈસા છે, ખાવાના ટેબલ ભરેલા છે આપણા ઘરોમાં, તો હવે દાંત જ નથી કે આપણે ખાવાનું ખાઈશું, પેટ નથી કે જે હજમ કરી શકે. આ રૂટીન છે જિંદગીનો, આને એક્સેપ્ટ કરવું પડશે આપણે. જો આને એક્સેપ્ટ કરી લીધું, ઇન્શાઅલ્લાહ ઈમાન નહીં ડરી શકે. આને એક્સેપ્ટ કરો કે પરવરદિગાર, જ્યારે જિંદગીમાં દુઃખો આવવાના છે તો હું તૈયાર છું પરવરદિગાર. અને મારા મોલાએ કીધું છે કે જે પણ છે મોમીની જિંદગીમાં બધું ખેર છે, તો આ દુઃખ જે તે મોકલ્યું છે એ મારા માટે ખેર છે પરવરદિગાર. કેટલી જિંદગી જીવા આવ્યા છે આપણે, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ બહુ થઈ ગઈ મને લાગે છે. આજના જમાનામાં 90 થી તો કદાચ કોઈક જ ઉપર જતું હશે. 90 પહોંચી જઈએ ને તો ઘરવાળાને એમ થશે કે આજે ગઈ કે કાલે જશે, બસ પતી ગયું, હવે એની જિંદગી પૂરી થઈ ગઈ છે, બધા એમ જ વિચારે છે. આટલી જિંદગી છે નાની એવી જિંદગી શા માટે? ના શુકરી કરીને, અલ્લાહને ના જેવા અલ્ફાઝ બોલીને શા માટે આપણે આખિરત બગાડીએ છીએ, જે આખિરત આપણા માટે ખુદાએ તૈયાર રાખી છે. મારા બંદા, એક વખત દુનિયા છોડીને તો આવો મારા બંદા, તારા માટે આટલી નેમત છે, તને ખબર છે? જ્યારે કોઈ ઇંતકાલ કરે છે ને આ ઓલમા બયાન કરે છે કે જ્યારે કોઈનો ઇંતકાલ થાય છે તો મરવા વાળો જે છે ને એને અફસોસ નથી હોતો. ઘરવાળા અફસોસ કરે છે, આપણે અફસોસ કરીએ ને બિચારી હારી ગઈ, હા એટલી સારી નથી. ઓલાદ અફસોસ કરે, શોહર અફસોસ કરે, જે પણ આપણા રિશ્તેદાર છે ભાઈઓ અફસોસ કરે, બહેન અફસોસ કરે, પણ ઓલમા બયાન કરે છે ઘરવાળા અફસોસ કરે છે, મરવા વાળા અફસોસ નથી હોતો. મોમીની વાત કરું છું, મોમીન અફસોસ એમ કરે છે કે પરવરદિગાર જ્યારે આટલી નેમત હતી અહીંયા મારા માટે, આટલો આરામ હતો મારા માટે, તો શા માટે મને 70 વર્ષ દુનિયામાં રાખી દે, ખુદા વેડા બોલાવી કેમ ના લીધી મને, આ બધી પરેશાની હતી તો હું આઝાદ થઈ જતી. જ્યારે ખુદાએ આપણા માટે આખિરત તૈયાર રાખી છે તો એ આખિરતને મેળવવી હોય તો દુનિયામાં શુક્ર અને સબર કરીએ. અલ્લાહ બધા માટે રસ્તો નીકાળે છે, જો સબર અને શુક્ર હશે ને તો રસ્તો ખુદા જલ્દી નીકાળશે. આપણે બહુ બેસબરા બની જઈએ, આપણે અલ્લાહથી શિકાયતો કરીએ, અલ્લાહથી નારાજ થઈએ ને તો રસ્તા મુશ્કેલ બનતા જશે આપણી મુસીબતોમાં, મારા રસ્તા ઓર મુશ્કેલ બનશે. હું કઈ સરળતા કેમ આમ કરે છે તું, મારા સાથે કેમ આમ, અલ્લાહ રસ્તાઓને ઓર મુશ્કેલ બનાવશે નહીં. ખુદા તે નાખ્યું છે, આ તું જ રસ્તો કાઢવા વાળો છે આમાંથી. પરવરદિગાર મને સબર કરવાની તૌફીક દે છે, મને શુક્ર કરવાની તૌફીક દે છે. જો આ હશે ને જઝબો તો 5 દિવસમાં જે વસ્તુ મારા દરમિયાનથી આસાનીથી નીકળી જવાની હતી 2 દિવસમાં સોલ્વ થઈ જશે. 5 દિવસ સુધી અલ્લાહ નહીં ગમાવે મારી મુસીબતને. ખુદા કહે મારા બંદા તું સબર કરે છે, તું શુક્ર કરે છે, હું 2 દિવસની અંદર આ મુસીબત તારી જિંદગીમાંથી કાઢી નાખીશ. સબર અને શુક્ર બધા બનાવ છે આપણા ઈમાન મજબૂત બનાવેલી નહીં પરવર્તી વાત, મારું ઈમાન મજબૂત રાખીશું નહીં ડાબુ મારા ઈમાનમાં. ખુદા જે છે બહેતર છે મારા માટે, અને જે તકલીફ આવી એનો અજર બાકી છે, એ તો મળવાનું છે ઇન્શાઅલ્લાહ. કોઈ અજબ ચીજ જોઈએ તો તરત આખા મોઢામાંથી નીકળે છે, ઓ દુનિયામાં આવું છે તો જન્નતમાં કેવું હશે, કહીએ છીએ ને આપણે, ઘણી વખત આખા મોઢામાંથી નીકળી જાય છે. મોલા કહે છે કે દુનિયામાં તમે જન્નતના બારામાં જે વિચારો છે ને વિચારી લો, પણ જ્યારે મોમિન જન્નતના દરવાજા પર કદમ રાખશે ને એ હેરાન રહી જશે, યા અલ્લાહ આ છે જન્નત, યા ખુદા આવી છે જન્નત, આ છે નેમત. તો શા માટે એ નેમતોને મેળવવા માટે જે સબ્ર કરવાનું છે એ સબ્ર છોડી દઈએ છીએ આપણે. થોડી એવી જિંદગી છે ક્યાંય વટાઈ જશે ખબર બી નથી પડતી. ખબર પડે છે ઘણી વખત વર્ષો નીકળી જાય છે. કોવિડ આજે કેટલા વર્ષ થઈ ગયા, 4th વર્ષ છે. કોવિડ યાદ કરે તો હમણાં હતું કોવિડ, આમ રહેતા હતા ને આમ જીવતા હતા. હું અહીંયા પાછી આવી 8 વર્ષ થઈ ગયા, 5-8 વર્ષ પછી હું અહીંયા આવી છું. ઘણા એમ છે ઓ 8 વર્ષ થઈ ગયા, આટલો લાંબો સમય થઈ ગયો, હજી તો તમે આવ્યા હતા. તો ઇન્સાનને વર્ષો જતા વાર નથી લાગતી, તો આ જિંદગી પણ કમાઈ જશે વાર નહીં લાગે. શા માટે એટલી બધી વ્યાધિ ને આટલા બધા દુખડા રોઈએ છીએ, અલ્લાહ માટે આવા વર્ષ શબ્દો બોલીએ છીએ, નહીં ઈમાનની મજબૂતી ના હો. બસ પરવરદિગાર મારા માટે બહેતર હતું એટલે તે કરી છે. બસ ઈમામ કહે છે તમે હેરાન થઈ જશો કે જન્નત આવી છે. બસ એક આખરી વાત, અને ઇન્શાલ્લાહ તમને સાહેબ આ સમય થોડો થઈ ગયો છે, એટલી મોહબ્બતથી સાંભળો છો. આપણે બધા મળીને બલન તરી સલવાર પડીએ. સમય થઈ ગયો છે ઇન્શાલ્લાહ. બસ છેલ્લી વાત અને પછી રબ્બનો સાર ઇશારા. જનાબે લુકમાનથી આપણે વાત શરૂ કરી હતી, એમના દીકરાની 3 નસીબત હતી. બસ એક જનાબે લુકમાનની જિંદગીનો વાક્યો અને પૂરો ઇશારા. જનાબે લુકમાન જે છે એ ગુલામ હતા. એક સમય હતો કે જ્યારે જનાબે લુકમાન કોઈના ગુલામ હતા. પણ જનાબ લુકમાનના અખલાક બહુ સારા હતા, એટલે કે અખલાક એટલા સારા હતા તો એનો માલિક જનાબ લુકમાનથી બહુ મોહબ્બત કરતો હતો. એક દિવસ જનાબ લુકમાનના માલિકને કોઈએ એક ફળ ફ્રૂટ ગિફ્ટમાં આપ્યું. ફ્રૂટમાં એમાં મળે છે ખરબૂઝો. હવે ખરબૂઝાને તમારે જે પણ લેવું હોય, વોટરમેલન સમજો છો, વોટરમેલન કદાચ ખરબૂઝ એટલે વોટરમેલન ટાઈપનું એક ફ્રૂટ હોય છે, મોટું ફ્રૂટ. જનાબ લુકમાનના માલિકને કોઈએ ખરબૂઝો ગિફ્ટમાં આપ્યું. હવે જનાબ લુકમાનના માલિક કે છે જનાબ લુકમાનને કે લુકમાન મને તારાથી બહુ મોહબ્બત છે, લુકમાન એક કામ કર, આજે મારી તમન્ના છે કે આ ખરબૂઝાને હું મારા હાથથી કાપું અને તને ખવડાવું. કયા કયા ગુલામ માટે આ ખુશકિસ્મતી વાત ના હોય કે એનો માલિક જે છે એને ફ્રૂટ કાપી કાપીને ખવડાવે. હા, તો જનાબ લુકમાન તો કહે છે ઠીક છે. જનાબ લુકમાન બેસી જાય છે, માલિક જે છે મોટું ફ્રૂટ જે હતું એને કાપે છે અને જનાબ લુકમાનને ખવડાવતો જાય છે. જનાબ લુકમાન મુસ્કુરાતા ચહેરે ખાતા જાય છે ત્યાં સુધી કે ફ્રૂટ ખતમ થવા આવે. એક છેલ્લો નિવાલો બચ્યો. હવે એ માલિકી છે હું આ છેલ્લો નિવાલો ખાઈ લઉં છું, બાકી જેને મને ફ્રૂટ આપ્યું એને તો કહી શકું ને કે બહુ સારું હતું. ઘણી વખત આપણે એવું કરતા હોઈએ, એક ખાલી ચાખી લઈએ કે હા કહી શકું કે તમે બહુ સરસ મોકલાવ્યું હતું મને, તો કે છે કે એક છેલ્લું બાઈટ હું ખાઈ લઉં, બાકી જેને મોકલાવ્યું છે એને હું થેન્ક યુ કહીને કહીશ કે બહુ સરસ હતું એમ. હવે જનાબ લુકમાનનું માલિક જ્યારે છેલ્લું બાઈટ ખાય છે તરત જ મોઢામાંથી બહાર કાઢી નાખે છે. જનાબ લુકમાન તરફ જોઈ છે, લુકમાન આટલું કડવું ફળ હતું, આટલું કડવું ફ્રૂટ જેનો હું એક લુકમો ના ખાઈ શક્યો, તું આટલું મોટું ફ્રૂટ હસતા મળે ખાઈ ગયો. જનાબ લુકમાનનો જવાબ સાંભળજો. જો તમારા સુધી આ જવાબ તમને સમજમાં આવી ગયો, યકીનન જિંદગીમાં આપણે સબ્ર અને શુક્રની તોફીક મળશે. જનાબ લુકમાન કહે છે પોતાના માલિકને કે માલિક, જેણે જિંદગીમાં પોતાના ગુલામ પર આટલા અહેસાન કર્યા હોય અને જો એ જ માલિક ક્યારેક એના હાથથી કડવું ફળ ખાવું પણ પડે ને તો ગુલામ માટે આ ખુશકિસ્મતીની વાત હશે. કેટલી સરસ વાત કરી જનાબ લુકમાન. જનાબ લુકમાનના માલિકે શું અહેસાન કર્યા હશે એના પર? પહેરવા માટે કપડાં આપતો હશે કદાચ, ખાવા માટે 2% રોટલા આપતો હશે, રહેવા માટે જગ્યા આપી હશે. પણ જનાબ લુકમાનની આ વાતને જો આપણે ગૌર ફિકર કરીએ ને, આપણો માલિક જેણે આપણા પર આટલા અહેસાન કર્યા છે, આપણે માના પેટમાં આવ્યા ત્યારથી લઈને આજ સુધી જે માલિકે મારા પર આટલા અહેસાન કર્યા અને જો એ માલિક મારી ભલાઈ માટે મારા સારા માટે ક્યારેક દુઃખ મોકલે, મુસીબત મોકલે, તકલીફ મોકલે તો મને હક નથી કે હું શિકાયત કરું, હું રાણારાણ કરું, હું એના માટે બલકલામી વાપરું. કેટલા અહેસાન છે અલ્લાહના, કોઈ ગણી શકશે આપણામાંથી? કોઈ છે એવું કે જે ગણી છે બતાવે? કોઈ નથી. મારા પેટમાં હતા તો એવી રીતે રોજી પહોંચાડી, દુનિયામાં આવ્યા દાંત નહોતા, ખાવાનું નહોતા ખાઈ શકતા, હાથ નહોતા કે ઉપાડીને મોઢા સુધી લઈ જઈ શકીએ, તો માં થકી આપણને રોજી પહોંચાડી. મોટા થયા હવે દાંત પણ આવી ગયા, હાથ પણ આવી ગયા, તો એ રીતની રોજી આપી. જે ખુદાએ આપણે ક્યારે ભૂખ્યો નથી સોરાવ્યો આજ સુધી આટલી મોટી જિંદગીમાં, શું આગળ અલ્લાહ આપણે છોડી દેશે? હરગિઝ નહીં. એ મહાબુ જે આટલા અહેસાન કરે એ ક્યારેક ઇમ્તિહાન લે ને, તો આપણો હક છે કે આપણે મુસ્કુરાતા ચહેરાની સાથેના ઇમ્તિહાન પાર કરીએ. આ છે હકીકી બંદગી, આ છે હકીકી શુક્ર એ મહાબુદનો કે પરવરદિગાર આટલા અહેસાનમાં એક ઇમ્તિહાન કઈ નથી ખુદા આપી દેશે મુસ્કુરાતા ચહેરાની સાથે. આમ હશે ને તો ઈમાન લઈ જાય. ક્યારે પણ ખુદા માટે આપણે નાઝેબા અલ્ફાઝ નહીં વાપરીએ, ક્યારે દિલ તંગ નહીં થાય, બસ પરવરદિગાર તારી મરજી છે. આ કેટલા દિવસ તો એમ ધ્યાન લઈશ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, પછી તો ખુદા તો મારી જિંદગીમાં પણ અજવાળો લાવશે. હર જિંદગીનો ઉસૂલ છે કે અંધારા પછી સવાર હોય છે. જો રાત હતી તો એ રાતને જવું જ છે. આ દુનિયાનો દસ્તુર છે કે રાતની મુદત પૂરી થાય તો સવાર આવવાની જ છે. પણ એ રાતને શુક્રને શુક્રની સાથે વિતાવી દઈશું ને તો રાતનો અંધારું કાઢવું આસાન થઈ જશે. એ રાત જલ્દી વટાઈ જશે, સવાર જલ્દી આવી જશે આપણી જિંદગીમાં. પરેશાન ન થાઓ, ચંદ્રા પણ ઈમાનમાં ફેર ના હોવો જોઈએ. મજબૂત ઈમાન, ખુદા આટલા અહેસાન પછી આ ઇમ્તિહાન કબૂલ છે મને પરવડતી. આવું ઈમાન લાવવાની કોશિશ કરો, અલ્લાહ પર ભરોસો રાખો. બસ હંમેશા અલ્લાહ પર ભરોસો. જેટલો અલ્લાહ પર ભરોસો મજબૂત થશે ને, ઈમાન એટલું જ મજબૂત થતું જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વાત એક વાત કહી દઉં, ક્યારે પણ ઓલાદની સામે એવું જાહેર નહીં કરવું. આપણે આપણા બચ્ચાને શીખવાડીએ છીએ બચ્ચાથી, ઓલાદની સામે આપણે બળતરા કરીએ, આમ છે આમ છે, અલ્લાહે આમ કર્યું, અલ્લાહે આમ કર્યું. આપણે બચ્ચાને શીખવાડી રહ્યા છે કે દીકરા કાલે તારી જિંદગીમાં કોઈ પરેશાની આવે તો તું પણ અલ્લાહને કોસ છે. આ શીખવાડી જ નવું સુપરિયા આપણે આપણી ઓલાદ. પહેલાં તો આપણે કરવાનું જ નથી, દિલને ક્યારે તંગ ના કરો. ને બીજું બચ્ચાની સામે તો હરકિસ નહીં, હંમેશા શુક્ર શીખવાડો બચ્ચાને. બેટા આ આપ્યું ખુદાએ તને શુક્ર કર, દીકરા તને આ મળ્યું શુક્રનો સજદો કર. વારંવાર બચ્ચાને શુક્રની તોફીક આપો, લોકોને ડગલે ને પગલે શુક્ર સમજાવો. કામયાબી મળે તરત માઓ કે બેટા શુક્રના સજદા કર. કરાવો બચ્ચાઓને, નાના નાના બચ્ચા તમારા 4 વર્ષના 5 વર્ષના બચ્ચાને શુક્રના સજદા કરતા શીખવાડો. આ શુક્ર કરશે મારા બચ્ચા જયારે નાનપણથી તો મોટા થઈને ક્યારે પણ ઈમાન નહીં ડગે. આપણે પણ બિચારા મોકો હશે તો હું કહીશ કે શુક્ર કેવી રીતે. મને નથી લાગતું કદાચ એ મજલિસમાં કઈ વાત થઈ શકે આગળ, બસ ખાલી ઈશારો કરી દઉં છું કે શુક્ર કરતા શીખીએ. આપણને ક્યારે પણ નિમત મળે શુક્રના સજદામાં જતા રહીએ. ઓલાદને કોઈ કામયાબી મળે, દીકરા શુક્રનો સજદો કર્યો. બિઝનેસમાં તરક્કી મળી, શુક્રનો સજદો કર્યો. જોબ મળી, દીકરા સજદામાં જતો રહે. મારી દીકરી સારો રિશ્તો થયો, શુક્રનો સજદો કરતો. દરને ડગલે ને પગલે શુક્રના સજદા કરીએ અને ઓલાદને શીખવાડીએ, આપણા ઈમાનને મજબૂત કરશે. બસ એક વાત કહી જ કહી દઉં કે રાત્રે જયારે સૂજો ને બિસ્તર પર, હું કઈ કરતો છું કે આપણે જયારે મજલિસમાં બેઠા હોય ને તો આપણે આપણા નફસને બહુ વાતો નથી કરી શકતા, કેમકે સાંભળતા હોય તો આપણું મગજ ત્યાં જ હોય. આપણા નફસ સાથે બહુ વાત ના કરી શકીએ. જયારે રાત્રે બિસ્તર પર જાઓ ને તો વિચાર કરજો. તમે એમ લાગતું હોય ને કે મારી જિંદગીમાં બહુ દુઃખ છે તો એ દુઃખ ને એક બાજુ ભૂલી જજો પહેલા, ને ગણતરી કરજો કે જિંદગીમાં અલ્લાહે કેટલી નેમત આપી, કેટલા એહસાન કર્યા છે એ ગણતા જજો. અને તમારી આંખ યાદ થશે, દુઃખો ભૂલાઈ જશે, તમારા નેમતો ઘટશે જ નહીં, અલ્લાહના એહસાન પૂરા જ નહીં થાય. કે ક્યાં આપણે આપણા દુઃખોને યાદ કરશું? આંખ લાગી જશે તમારી અલ્લાહની નેમતો ગણતા 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 ગણતા. હંમેશા અલ્લાહની નેમતો યાદ કરો, ફઝલ યાદ કરો ખુદાના. કંઈક તો છે ને કે જેના માટે આપણને શુક્ર છે. બધાની જિંદગીમાં અલ્લાહે કેટલું બધું આપ્યું છે એના માટે આપણે થાય કે ના ખુદા મારા જેવું તો કોઈ નથી આ દુનિયામાં. ઘર, શોહર, આ સહી વ સારી જિસ્મ, ખાલી જિસ્મ પર વિચાર કરીને તો પણ આપણને કેટલો શુક્ર થાય છે. જાનતર આ જે જિંદગી છે, આ જિંદગીને રિયાલિટી છે, બસ ઈમાનને મજબૂત રાખવાની કોશિશ કરો. જો શહેઝાદી સકીનાની શહાદત નો દિવસ હતો કાલે, બહુ ગમનાક દિવસ હતો. આ મહેજ સફર છે, સફર છે. અને તારીખ કહે છે કરબલાની કે સફર મહિનો જયારે આવે છે ને, એટલે બેત અધાર કોફાથી શામ પહોંચી ગયા. તો દર્દના ફસાય છે સરદારો શામમાં. આ મહિનામાં અહેલ બૈત શામ પહોંચી ગયા. જ્યારે અલીની દીકરીઓ ઝૈનબ અને કુલસુમ મારા મોલા સજ્જાદ જ્યારે શામ પહોંચે છે ને, બસ હું એક મંઝર તમારા સામે રાખવા માંગુ છું. તસવ્વુર કરજો, મહેસૂસ કરજો એ મંઝરને કે જ્યારે ઝૈનબ આબેદી શામના બાજારમાં પહોંચે છે. શું મંઝર હતો! કોઠા પર બીબીઓ ઉભી હતી, રસ્તામાં ના મહેરમો ઉભા હતા. જેમને દુઆઓમાં યાદ રાખે છે, જેને અમારા પર અહેસાન કર્યો છે, જેમને જોઈને ખુશ થાય છે, شمارت محبت کرے چھ خاص کر حاضرین مجلس باریاں مجلس سے تمام نے جی مرادوں میں پوری کر دی رب انا تکبر منا انك انت السميع العليم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين الحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين اللهم صل على محمد وعلى محمد واجعل ترجمات من حسنك